એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી ભાષા અને સાહિત્યના ઉદ્ભવ અને વિકાસની એક આમ તો ઘણી રસપ્રદ સફર પર નીકળ્યા છીએ.
હા, બહુ જ રસપ્રદ વિષય છે.
આપણી પાસે ગુજરાતી સાહિત્ય ઉદ્ભવ અને વિકાસ પર આધારિત કેટલાક સ્ત્રોત છે જે આ સમૃદ્ધ વારસાની એમ કહીએ કે મુખ્ય ધારા અને પડાવોને સમજવામાં આપણને મદદ કરશે.
બરાબર, એના મુખ્ય તબક્કાઓ આપણે જોઈશું.
આપણો હેતુ છે એ જાણવાનો કે આપણી ભાષા ગુજરાતી એ કેવી રીતે ઘડાઈ, તેનું સાહિત્ય કયા તબક્કાઓમાંથી પસાર થયું અને કયા વિચારો, પ્રવાહો અને હા સર્જકોએ તેને આજનું સ્વરૂપ આપ્યું છે. તો ચાલો આ સફર શરૂ કરીએ.
ચોક્કસ, ક્યાંથી શરૂ કરીશું?
શરૂઆત કરીએ ગુજરાતના નામકરણથી. આજે આપણે જે ભૂમિને ગુજરાત કહીએ છીએ તેનું નામ કેવી રીતે પડ્યું? શું શરૂઆતથી જ આખો પ્રદેશ આ નામે ઓળખાતો હતો એમ હતું?
ના ના, એવું નહોતું. શરૂઆતમાં ગુર્જર દેશ શબ્દ જુઓ, કદાચ હાલના મારવાડ કે દક્ષિણ રાજસ્થાન અને ખાસ કરીને આબુની આસપાસનો જે પ્રદેશ છે ને એના માટે વપરાતો હતો.
અચ્છા, એટલે સીમિત હતો.
હા, સીમિત હતો. પણ પછી ચાલુક્ય વંશના શાસકો આવ્યા, જેમ કે ભીમદેવ અને ખાસ તો સિદ્ધરાજ જયસિંહ. એમણે અણહિલવાડ પાટણને રાજધાની બનાવી.
હા, પાટણ.
એમણે રાજ્ય વિસ્તાર કર્યો અને ધીમે 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 આખો પ્રદેશ એમના શાસન હેઠળ ગુજરાત તરીકે ઓળખાયો. મૂળ રાજે તો ખબર છે ગુર્જરેશ્વર જેવી પદવી પણ ધારણ કરેલી.
હો, ગુર્જરેશ્વર. અને ભાષા, ગુજરાતી ભાષાનો જન્મ કેવી રીતે થયો એની વાત કરીએ.
હા, એની કડીઓ છે ને ભારતીય આર્ય ભાષા કુળનો એક તબક્કો છે જેને અપભ્રંશ કહે છે, ત્યાં સુધી જાય છે.
અપભ્રંશ એટલે?
અપભ્રંશ એટલે જુઓ, સરળ શબ્દોમાં કહીએ તો સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓ હતી ને, એમાંથી સમય જતાં બોલચાલમાં ઘણા ફેરફારો થયા અને એનું વધુ સરળ બનેલું સ્વરૂપ એટલે અપભ્રંશ.
એટલે આમ બોલચાલની ભાષા જેવું?
હા, લગભગ એવું જ. લગભગ 10મી-11મી સદીની આસપાસ કે ને આ અપભ્રંશમાંથી જ આધુનિક ભારતીય ભાષાઓ, જેમાં આપણી ગુજરાતી પણ સામેલ છે, તે ઉતરવા લાગી. હેમચંદ્રાચાર્ય જેવા વિદ્વાનો થયા.
હા, હેમચંદ્રાચાર્ય.
એમણે એમના વ્યાકરણ ગ્રંથોમાં અપભ્રંશના જે ઉદાહરણો નોંધ્યા છે તેમાં ગુજરાતીના શરૂઆતના લક્ષણો, જેમ કે પેલું જોડાક્ષરોનું છૂટું પડવું, એ દેખાવા માંડે છે.
એટલે કે ભાષા ધીમે ધીમે ઘડાઈ રહી હતી એવું કહી શકાય?
બિલકુલ બિલકુલ. વ્યાકરણના નિયમો બદલાયા, વિભક્તિના પ્રત્યયો હતા ને એ ઘસાઈ ગયા અને એની જગ્યાએ ને, થી, માં જેવા નામયોગ્યો એટલે કે અનુગો વપરાવા લાગ્યા.
અચ્છા, એટલે સરળ થતી ગઈ.
હા, લગભગ 14મી સદીની આસપાસ 6 જેવા સહાયક ક્રિયાપદોનો ઉપયોગ શરૂ થયો અને ઈસવીસન 1650 આવતા સુધીમાં તો ગુજરાતીનું ઘણું ખરું આજનું જે સ્વરૂપ છે ને એ સ્પષ્ટ થવા લાગ્યું હતું. આ એક બહુ રસપ્રદ પ્રક્રિયા છે. ભાષા વધુ વિશ્લેષણાત્મક એટલે કે એનાલિટિક બનતી ગઈ.
એ સમયે સંસ્કૃતમાં તો સાહિત્ય રચાતું જ હશે ને, એ બંધ નહોતું થયું?
ના ના, સંસ્કૃત રચનાઓ ચાલુ હતી, પણ એ ધીરે ધીરે છે ને પંડિતો પૂરતી અને થોડી આમ કહીએ તો કૃત્રિમ બનતી જતી હતી, સમજો ને.
હા, સામાન્ય લોકોથી દૂર.
બસ એટલે જ ભાલણ જેવા કવિને થયું કે ભાઈ, બાણભટ્ટની કાદંબરી જેવી ઉત્તમ કથા છે પણ સામાન્ય લોકો તો એ માણી જ નથી શકતા, કારણ કે તેઓ સંસ્કૃત જાણતા નથી.
બરાબર, એટલે?
એટલે એમણે એનો સરળ ગુજરાતી પદ્યમાં અનુવાદ કર્યો જેથી બધા સમજી શકે.
પણ અહીં એક સવાલ થાય છે. ભાલણે કાદંબરી જેવી કથા પસંદ કરી, સરસ. પણ કાલિદાસ કે ભવભૂતિ જેવા મહાન નાટ્યકારોના નાટકોનો અનુવાદ કેમ ન કર્યો? એવું કેમ લાગે છે કે મધ્યકાળમાં જાણે સંસ્કૃત નાટકની પરંપરા અટકી ગઈ હોય?
હા, આ એક ચર્ચાનો વિષય છે ખરો. એક શક્યતા એવી દર્શાવાય છે કે ભારતમાં મુસ્લિમ શાસન સ્થપાયા પછી અને ખાસ કરીને મૂર્તિપૂજાના વિરોધને કારણે રંગભૂમિ પર માનવ પાત્રો ભજવવાની જે કળા છે એને કદાચ રાજ્યાશ્રય મળતો બંધ થયો હોય.
ઓ, રાજ્યાશ્રયનો અભાવ?
હા, અને રાજ્યાશ્રય વિના શિષ્ટ નાટ્ય પરંપરા ટકવી મુશ્કેલ બને. જોકે એનો અર્થ એ નથી કે નાટક સાવ બંધ થઈ ગયું. લોકોના મનોરંજન માટે લોકકક્ષાએ નાટકના સ્વરૂપો તો ચાલુ જ રહ્યા હશે.
જેમ કે
અસાઈત ઠાકરના 360 વેશ, જે આજે ભવાઈ તરીકે ઓળખાય છે.
હા, ભવાઈ
એ લોકનાટ્ય પરંપરાનું ઉત્તમ ઉદાહરણ છે. એ જ રીતે રાસ અને ગરબા જેવા સમૂહ નૃત્યના પ્રકારો પણ પ્રાચીન કાળથી ચાલ્યા આવતા હશે, એ લુપ્ત નહોતા થયા.
બરાબર. તો હવે મધ્યકાલીન સાહિત્ય તરફ વળીએ. એવું કહેવાય છે કે એ સાહિત્ય મુખ્યત્વે ધર્મ આધારિત હતું. શું આ વાત મતલબ પૂરેપૂરી સાચી છે?
મોટે ભાગે હા. જુઓ, મધ્યકાળમાં ધર્મ જીવનના કેન્દ્રમાં હતો એટલે સાહિત્યમાં પણ એનું પ્રતિબિંબ પડે એ સ્વાભાવિક છે, કે ને? જૈન અને જૈનેતર કવિઓએ રાસ, ફાગુ, પ્રબંધ, આખ્યાન જેવા વિવિધ સ્વરૂપો ખેડ્યા.
આ રાસ, ફાગુ, પ્રબંધ એ શું છે, થોડું સમજાવશો?
હા, રાસ એટલે સામાન્ય રીતે કથા કહેતું ગેય કાવ્ય, ગાઈ શકાય એવું. ફાગુ વસંત અને શૃંગાર સાથે જોડાયેલું કાવ્ય સ્વરૂપ છે. અને પ્રબંધ એટલે કોઈ ઐતિહાસિક કે પૌરાણિક વ્યક્તિના જીવન પર આધારિત લાંબી કથા. આ બધામાં ધાર્મિક કથાઓ, ચરિત્રો, બોધ આપતી રચનાઓ મુખ્ય હતી.
પણ શું બધું જ ધાર્મિક હતું કે પછી એમાં બીજા રંગો પણ હતા, મતલબ લૌકિક જીવનની વાતો?
ના ના, એવું બિલકુલ નથી. ધર્મના માળખામાં રહીને પણ કવિઓએ માનવ જીવનના બીજા ભાવો અને રસોને પણ પૂરતું સ્થાન આપ્યું છે. દાખલા તરીકે સિરિથુલીભદ્ર ફાગુ એ જૈન રચના છે, સ્થુલીભદ્રના સંયમની કથા છે, પણ સાથે ગણિકા કોશાના શૃંગારનું વર્ણન પણ આવે છે.
અચ્છા.
બીજી તરફ વસંતવિલાસ જેવી રચના છે એમાં ધર્મનો ઉલ્લેખ જ નથી. સીધું વસંત ઋતુ અને શૃંગારનું મુક્તપણે વર્ણન છે. અને પેલો પદ્મનાભનો કાન્હળદે પ્રબંધ,
હા, એ તો બહુ પ્રખ્યાત છે.
એ તો અલાઉદ્દીન ખિલજી સામે ગુજરાતના રાજા કાન્હળદેના સંઘર્ષની ગાથા છે. વીર રસ અને દેશભક્તિથી ભરપૂર, અને એમાં પણ વીરમદે અને પિરોજાની પ્રણય કથા વણાયેલી છે.
એટલે ધર્મ અને સંસારી રસ બંને સાથે ચાલતા હતા. અને પેલી વાર્તાઓ, વિક્રમ રાજા અને બીજી બધી લોકકથાઓ જેમાં એક વાર્તામાંથી બીજી નીકળે, એનું શું?
હા હા, એક કથા સાહિત્ય પણ ખૂબ લોકપ્રિય હતું. શામળભટ્ટ જેવા કવિઓએ વિક્રમ રાજાની અને બીજી રોમાંચક વાર્તાઓ કહી. એમાં શું નહોતું? જાદુ, પરકાયા પ્રવેશ, બોલતા પશુ પંખી, સાહસિક યાત્રાઓ, બધું જ.
વાહ.
એમાં શૃંગાર, અદ્ભુત અને વીર રસનું મિશ્રણ પ્રજાને ખૂબ ગમતું. અને આખ્યાન અને કથાઓ મોટે ભાગે શ્રોતાઓ સમક્ષ જ કહેવાતી, એટલે એની કહેવાની રીત, પેલી કથન શૈલી એ ખૂબ જીવંત અને પ્રત્યક્ષ રહેતી, જાણે કવિ સીધા આપણી સાથે જ વાત કરતા હોય.
બરાબર. અને મધ્યકાળ એટલે ભક્તિ સાહિત્યનો સુવર્ણયુગ પણ કહેવાય છે, ખરું? નરસિંહ, મીરા, અખો, એ બધા.
ચોક્કસ ચોક્કસ. લાંબી કથાઓ તો હતી જ, પણ એની સાથે ટૂંકા ઉર્મિ કાવ્યો એટલે કે પદો પણ મોટી સંખ્યામાં રચાયા. એમાં મુખ્ય બે ધારા દેખાય છે.
કઈ બે ધારા?
એક પ્રેમલક્ષના ભક્તિની ધારા, જેમાં નરસિંહ મહેતા અને મીરાબાઈ જેવા ભક્તો આવે. એ ભગવાનને પ્રેમના ભાવથી ભજે છે. નરસિંહના પ્રભાતિયાની સરળતા જુઓ કે મીરાની કૃષ્ણ માટેની તીવ્ર આરત આજે પણ આપણા હૃદયને સ્પર્શે છે.
સાચી વાત છે.
અને બીજી ધારા જ્ઞાનમાર્ગી ભક્તિની છે, જેમાં અખો, ધીરો, ભોજો જેવા સંત કવિઓ આવે. તેઓ સમાજની રૂઢિઓ પર કટાક્ષ કરે છે, વ્યંગ કરે છે અને જ્ઞાન દ્વારા પરમાત્માને પામવાની વાત કરે છે. અખાના છપ્પા તો એના ધારદાર વ્યંગ માટે કેટલા જાણીતા છે.
હા હા, એક મૂરખને એવી ટેવ.
બસ. અને દયારામની ગરબીઓ, એમાં કૃષ્ણ પ્રેમનું મધુર ગાન છે. આ બધા સંતો ભક્તોના પોતાના અનુભવના ઉદ્ગાર છે, જે આજે પણ એટલા જ પ્રસ્તુત લાગે છે. અને હા, સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓનું પદ સાહિત્ય પણ આ પરંપરાને ખૂબ સમૃદ્ધ કરે છે.
આ બધું તો પદ્યમાં થયું. કવિતામાં ગદ્ય ક્યારે આવ્યું? એવું લાગે છે કે કવિતા પહેલાં આવી અને ગદ્ય પાછળથી, ખરું ને?
હા, મોટાભાગના સાહિત્યોમાં આવું જ બને છે. ગુજરાતીમાં પણ જૂનામાં જૂનું ગદ્ય આપણને 13મી-14મી સદી આસપાસ મળે છે. પણ એ મોટે ભાગે કેવું હતું? ધાર્મિક ગ્રંથોની સમજૂતી કે ટીકા રૂપે, ટિપ્પણ જેવું.
અને એનું સ્વરૂપ કેવું હતું? આજના જેવું જ?
ના ના, શરૂઆતનું ગદ્ય પદ્ય જેવું હતું, પ્રાસવાળું, લયબદ્ધ. જાણે હજી પદ્યની અસર નીચેથી પૂરેપૂરું બહાર ન આવ્યું હોય. માણિક્ય સુંદર સૂરીનું પૃથ્વીચંદ્ર ચરિત્ર છે, એક લાંબી ગદ્યકથા છે, પણ તેનું ગદ્ય પણ આવું જ, થોડું શણગારેલું અને પદ્ય જેવું લાગે.
તો પછી આધુનિક ગદ્ય અને અર્વાચીન સાહિત્યનો યુગ કેવી રીતે શરૂ થયો? કયો મોટો બદલાવ આવ્યો?
એમાં મોટો ભાગ ભજવ્યો અંગ્રેજ શાસન અને પશ્ચિમી શિક્ષણના આગમનને. 19મી સદીમાં અંગ્રેજી શિક્ષણ આવ્યું, પશ્ચિમી સાહિત્યનો સંપર્ક થયો, નવા વિચારો આવ્યા, અને સૌથી મોટું છાપખાનાની શોધ થઈ, સામયિકો શરૂ થયા.
હા, પ્રિન્ટિંગ પ્રેસ.
બસ આ બધાએ ગુજરાતી સાહિત્યને એક નવી જ દિશા આપી. કવિતાના વિષયો બદલાયા, સમાજ, દેશ, પ્રકૃતિ એ બધું આવ્યું.
અને નર્મદ અને દલપતરામ આ યુગના પ્રણેતા ગણાય છે ને, એ બે મુખ્ય નામ.
હા, બિલકુલ. નર્મદ અને દલપતરામે શરૂઆતમાં જૂની શૈલીમાં લખવાનો પ્રયત્ન કર્યો, પણ પછી તેઓ નવા વિષયો તરફ વળ્યા. સમાજ સુધારા, દેશપ્રેમ, પ્રકૃતિ જેવા વિષયો એમની કવિતામાં મુખ્ય બન્યા. નર્મદે તો કહ્યું કે કવિતા એટલે લાગણીનો જોસ્સો, અને ખૂબ જુસ્સાથી લખ્યું.
યા હોમ કરીને પડો ફતેહ છે આગે.
હા, અને દલપતરામે સરળ ભાષામાં બોધ આપતી અને પ્રસંગોને અનુરૂપ કવિતા લખી. જો કે એમ કહી શકાય કે એમની કવિતામાં હજુ કલાત્મક ઊંડાણ કે સૂક્ષ્મતા થોડી ઓછી હતી. નર્મદનો જોસ્સો ક્યારેક અતિરેક લાગતો તો દલપતરામની કવિતા ઘણીવાર ઉપદેશાત્મક બની જતી. પણ છતાંય ગુજરાતી સાહિત્યને જૂનામાંથી નવા યુગમાં લાવવાનો પાયો તો એમણે જ નાખ્યો, એ વાત નિર્વિવાદ છે.
એમના પછી કોણ આવ્યું? સાહિત્યમાં, ખાસ કરીને કવિતામાં કેવા ફેરફાર થયા?
નર્મદ દલપત પછી કવિતા વધુ કલાત્મક બની, વધુ ભાવસભર બની. નવલ રામ આવ્યા, બાલાશંકર કંથારિયા, જેઓ ક્લાંત કવિ તરીકે ઓળખાયા અને જેમણે ફારસી ગઝલ શૈલી ગુજરાતીમાં આણી.
ઓ, ગઝલની શરૂઆત ત્યાંથી?
હા, ગણી શકાય. પછી મણિલાલ દ્વિવેદી, જેમણે વિચારપ્રધાન કવિતા લખી. કલાપી, જેમની કવિતામાં પ્રેમ અને વેદનાની ઊંડી ઉર્મી હતી, પણ કદાચ સ્વરૂપ થોડું શિથિલ હતું. અને ખાસ કરીને કવિ કાંત.
કાંત?
હા, કાંતનું ખંડકાવ્ય વસંત વિજય અને સાગર અને શશી જેવા ઉર્મિકાવ્ય એ તો ગુજરાતી કવિતાના સીમાચિહ્ન ગણાય છે. કાંતે સંસ્કૃત છંદોનો પ્રયોગ ખૂબ કુશળતાથી કર્યો અને ભાવને અત્યંત સચોટ રીતે રજૂ કર્યો.
આ સિવાય બીજા મહત્વના કવિઓ કોણ? અને પેલી નાનાલાલની ડોલન શૈલી અને બક ઠાકોરનું શું પ્રદાન હતું, એમના વિશે થોડું કહો.
હા, નરસિંહરાવ દિવેટિયાએ પ્રકૃતિ કાવ્યો લખ્યા અને સ્મરણ સંહિતા જેવું લાંબુ શોક કાવ્ય આપ્યો. કવિ નાનાલાલે વળી જુદો જ માર્ગ લીધો. એમને લાગ્યું કે છંદ કવિતા માટે બંધન કરતા છે, એટલે એમણે ડોલન શૈલી નામની એક મુક્ત, લયબદ્ધ ગદ્ય જેવી શૈલી વિકસાવી.
ડોલન શૈલી?
હા,
એટલે છંદ વગરની.
હા, છંદનું બંધન નહીં. એમાં ભવ્યતા હતી, કલ્પનાનું ઉડ્ડાન હતું, પણ ક્યારેક એ શૈલી થોડી શબ્દાડંબરી અને અસ્પષ્ટ પણ બની જતી. જો કે નાનાલાલના ગીતો ખૂબ જ લોકપ્રિય થયા. હવે આ બધાની સામે બળવંતરાય ક ઠાકોર, એટલે કે બક ઠાકોર.
હા, બક ઠાકોર.
એમણે વિચારની સ્પષ્ટતા પર ભાર મૂક્યો, સચોટ અભિવ્યક્તિ પર, અને કવિતામાં અગેયતા, એટલે કે એવી કવિતા જે મુખ્યત્વે વાંચવા અને વિચારવા માટે હોય, ગાવા માટે નહીં, તેનો આગ્રહ રાખ્યો.
અગેયતા એટલે ગાઈ ન શકાય તેવી.
હા, એમણે પૃથ્વી છંદ જેવા અગેય છંદોનો પ્રયોગ કર્યો અને સોનેટ કાવ્ય પ્રકારને ગુજરાતીમાં લોકપ્રિય બનાવ્યો. એમના પછીના ઘણા કવિઓ પર એમનો જબરદસ્ત પ્રભાવ રહ્યો. એમને કવિકુલ ગુરુ પણ કહેવાયા.
વાહ, આ તો થઈ કવિતાની વાત. હવે ગદ્યમાં, ખાસ કરીને નવલકથા ક્ષેત્રે શું થયું એ યુગમાં?
19મી સદીના ઉત્તરાર્ધમાં પેલું પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ હેઠળ સમાજમાં સુધારા અને પરંપરાના વિચારો વચ્ચે ઘણું મંથન ચાલતું હતું, કે ને?
હા, સામાજિક ઉથલપાથલનો સમય હતો.
બસ આ બૌદ્ધિક વાતાવરણે ગોવર્ધન રામ ત્રિપાઠીની મહાનવલકથા સરસ્વતી ચંદ્ર માટે જમીન તૈયાર કરી. 1887 થી 1901 દરમિયાન ચાર ભાગમાં એ પ્રકાશિત થઈ અને એ ગુજરાતી સાહિત્યની એક ઉત્તુંગ સિદ્ધિ ગણાય છે.
સરસ્વતી ચંદ્ર, હા, એનું નામ તો બહુ સાંભળ્યું છે.
ગ્રામ જેવી એક આદર્શ સમાજની કલ્પના પણ કરી હતી.
કલ્યાણ ગ્રામ, અને પછી ગાંધીજીનું આગમન થયું, એમનો પ્રભાવ કેવો રહ્યો સાહિત્ય પર?
ગાંધીજીના આગમનથી તો ભારતીય જીવન અને ગુજરાતી સાહિત્ય બંને પર યુગ પ્રવર્તક અસર થઈ. સત્ય, અહિંસા, સાદગી, સેવા, આ બધા મૂલ્યો એમણે પોતાના જીવન અને લખાણો દ્વારા સમાજમાં ફેલાવ્યા. એમનું ગદ્ય જુઓ, એકદમ સરળ, પણ કેટલું સચોટ અને શક્તિશાળી.
હા, એમની આત્મકથા સત્યના પ્રયોગો.
બિલકુલ, ઘણા લેખકો એમના વિચારોથી ખૂબ પ્રભાવિત થયા અને સાહિત્યમાં આ મૂલ્યો દેખાવા લાગ્યા. જો કે એની એક આડઅસર પણ થઈ. કેટલાક લેખકો માત્ર ગાંધીજીના વિચારોનું અનુકરણ કરવા લાગ્યા, જેમાં પછી મૌલિકતા ઓછી રહી ગઈ.
અચ્છા, ગાંધીજી ઉપરાંત બીજા કયા પ્રભાવોએ આધુનિક સાહિત્યને ઘડ્યું? બીજા કોઈ મોટા પ્રભાવ?
હા, ઘણા. રવિન્દ્રનાથ ટાગોરનો પ્રભાવ બહુ મોટો હતો. એમનો પ્રકૃતિ પ્રેમ, સૌંદર્ય દૃષ્ટિ, પેલો વિશ્વ માનવનો આદર્શ, એની અસર સુંદરમ અને ઉમાશંકર જોશી જેવા મોટા ગજાના કવિઓ પર પડી.
સુંદરમ, ઉમાશંકર?
હા. પછી શ્રી અરવિંદના આધ્યાત્મિક વિચારોની અસર પણ કેટલાક કવિઓ પર, જેમ કે સુંદરમ, પૂજાલાલ પર દેખાય છે. સામ્યવાદી વિચારધારાની અસરથી દલિતો અને પીડિતો પ્રત્યે સહાનુભૂતિ સાહિત્યમાં વ્યક્ત થઈ. અને યુરોપમાં પેલો ફ્રોઇડ આવ્યો ને, મનોવિશ્લેષણના સિદ્ધાંતો.
હા, ફ્રોઇડ.
એની અસરથી માનવ મનના ઊંડાણો અને જાતીયતા જેવા વિષયો વધુ ખુલ્લાશથી ચર્ચાવા લાગ્યા. સુંદરમ જેવા કવિની કવિતામાં આની અસર સ્પષ્ટ દેખાય છે. દેહજ પ્રેમની પ્રગલ્ભ અભિવ્યક્તિ આવી.
રસપ્રદ છે. બીજા વિશ્વયુદ્ધ પછી સાહિત્યમાં કોઈ મોટો ફેરફાર આવ્યો, એની અસર થઈ?
હા, થઈ જ ને. બીજા વિશ્વયુદ્ધે દુનિયાભરમાં જે હતાશા અને મૂલ્યોના ભંગાણનો અનુભવ કરાવ્યો, તેની અસર ગુજરાતી સાહિત્ય પર પણ પડી. ખાસ કરીને મુંબઈ જેવા મહાનગરમાં રહેતા કવિઓની રચનાઓમાં આધુનિક જીવનની નિરર્થકતા, એકલતા અને વ્યંગનો સૂર તીવ્ર બન્યો.
દાખલા તરીકે
નિરંજન ભગતનું પ્રવાલદ્વીપ એ આનું ઉત્તમ ઉદાહરણ છે. હસમુખ પાઠકની નમેલી સાંજ. કવિતાની ભાષા વધુ બોલચાલની નજીક આવી, કલ્પનો વધુ મૂર્ત બન્યા અને પ્રતીકોનો ઉપયોગ વધ્યો. આ નવી પેઢીની હતાશા અને કટાક્ષ એ કવિતામાં એક નવો જ રંગ લાવ્યા.
પણ શું બધા કવિઓ આ જ દિશામાં ગયા, પેલી અગેયતા અને હતાશા વળી?
ના ના, એવું નથી. બક ઠાકોરના અગેયતાના આગ્રહ અને આ આધુનિક કવિતાની બૌદ્ધિકતાની સામે ગીતો અને ગેય કવિતાનો પ્રવાહ પણ એટલો જ સશક્ત રહ્યો. રાજેન્દ્ર શાહ, બાલમુકુંદ દવે, વેણીભાઈ પુરોહિત, પ્રિયકાંત મણિયાર, હરીન્દ્ર દવે, કેટલા બધા કવિઓ.
હા, એમના ગીતો તો આજે પણ ગવાય છે.
બિલકુલ, એમણે ખૂબ સુંદર અને લોકપ્રિય ગીતો આપ્યા. એમની કવિતામાં લોકગીતોનો લય અને તળપદી ભાષાની મીઠાશ જોવા મળે છે. જૂના પ્રતીકોનો નવો ઉપયોગ પણ જોવા મળ્યો, એટલે બંને પ્રવાસ સાથે ચાલ્યા.
બરાબર. હવે નવલકથા અને ટૂંકી વાર્તાનું શું? સરસ્વતી ચંદ્ર પછી એ ક્ષેત્રે કેવો વિકાસ થયો?
સરસ્વતી ચંદ્ર પછી જુઓ, લાંબો સમય કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકથાઓનો દબદબો રહ્યો.
હા, મુનશી, પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ.
બરાબર. એમણે ગુજરાતના ઇતિહાસના પાત્રોને લઈને રોમાંચક કથાઓ લખી, જે ખૂબ લોકપ્રિય થઈ. પછી રમણલાલ વ. દેસાઈ આવ્યા. એમણે ગાંધીયુગના આદર્શોને રજૂ કરતી સામાજિક નવલકથાઓ આપી.
એટલે ઐતિહાસિક પછી સામાજિક આવી.
હા, પણ પછી એક મોટો વળાંક આવ્યો, પન્નાલાલ પટેલ અને ઈશ્વર પેટલીકરથી. એમણે ગ્રામીણ જીવનને કેન્દ્રમાં રાખીને જાનપદી નવલકથાઓ લખી અને એ ખૂબ મહત્વની સાબિત થઈ.
મળેલા જીવ, માનવીની ભવાઈ.
હા, આ કૃતિઓમાં ગામડાનું જીવન, તળપદું જીવન અત્યંત વાસ્તવિક અને હૃદયસ્પર્શી રીતે રજૂ થયું. એમના પછી પણ ચુનીલાલ મડિયા, મનુભાઈ પંચોળી, દર્શક શિવકુમાર જોશી, ચંદ્રકાંત બક્ષી જેવા અનેક લેખકોએ નવલકથા ક્ષેત્રે પ્રદાન કર્યું છે. ઘણા પ્રયોગો પણ કર્યા, પણ કદાચ જો પશ્ચિમના સાહિત્ય સાથે સરખાવીએ તો ગુજરાતી નવલકથાનો સ્વરૂપગત વિકાસ થોડો ધીમો રહ્યો છે.
અને ટૂંકી વાર્તા, જેને આપણે નવલિકા કહીએ છીએ,
હા,
એની શરૂઆત ક્યારથી ગણાય?
ટૂંકી વાર્તાનો પ્રારંભ 20મી સદીની શરૂઆતમાં થયો ગણાય, અને ધૂમકેતુના વાર્તા સંગ્રહ તણખાથી એને ખરી દિશા મળી.
ધૂમકેતુ, તણખા. હા,
ધૂમકેતુએ સામાન્ય માણસોના જીવનની ભાવનાસભર વાર્તાઓ લખી. એમના પછી રામનારાયણ વી. પાઠક, ગુલાબદાસ બ્રોકર, સુંદરમ, ઉમાશંકર જોશી, જયંતી દલાલ, ચુનીલાલ મડિયા, કેટલા બધા સમર્થ વાર્તાકારોએ આ સ્વરૂપને ખૂબ સમૃદ્ધ કર્યું. આજની ટૂંકી વાર્તામાં તો ઘટના કરતાં પાત્રના મનોવ્યાપાર અને સંવેદન પર વધુ ભાર મુકાય છે, અને ઘણા કાવ્યકલ્પ પ્રયોગો પણ થાય છે.
અને નાટક, નિબંધ જેવા બીજા સ્વરૂપો?
હા, નાટકના ક્ષેત્રમાં મેં પહેલાં કહ્યું એમ, સાહિત્યિક નાટકો અને રંગભૂમિ પર ભજવાતા નાટકો વચ્ચે હંમેશા થોડું અંતર રહ્યું છે. ચંદ્રવદન મહેતા, ઉમાશંકર જોશી, જયંતી દલાલ, સાપના ભારા જેવા એમના પ્રયોગો નોંધપાત્ર છે, પણ રંગભૂમિ મોટે ભાગે વ્યવસાયિક અને લોકરંજન તરફ વધુ ઢળેલી રહી.
અને નિબંધ
ક્ષેત્રે કાકા સાહેબ કાલેલકર, સ્વામી આનંદ, જ્યોતિન્દ્ર દવે જેવા લેખકોનું પ્રદાન ખૂબ મહત્વનું છે. લલિત નિબંધો એમણે આપ્યા. વિવેચન અને સંશોધન ક્ષેત્રે પણ કામ થયું છે, પણ કદાચ સાક્ષરયુગ જેવી નિષ્ઠા અને ઊંડાણ પછી થોડા ઘટ્યા. સંશોધન હજુ જૂની કૃતિઓના સંપાદનથી આગળ વધીને મૂળભૂત પ્રશ્નોની ગવેષણા તરફ બહુ ગયું નથી, અને લોકસાહિત્ય અને આદિવાસી સાહિત્યનો પરિચય કેળવવાની હજુ ઘણી જરૂર છે.
ખૂબ સરસ, બહુ વિસ્તારથી આપણે વાત કરી. તો આ સમગ્ર ચર્ચા પરથી આપણે ગુજરાતી સાહિત્યના વિકાસ વિશે મુખ્ય કઈ બાબતો તારવી શકીએ? ત્રણ મુખ્ય તારણો શું હોઈ શકે?
પહેલી વાત તો એ કે ગુજરાતી સાહિત્યનો વિકાસ કોઈ સીધી લીટીમાં નથી થયો, એક રેખામાં નથી. એ ભાષા, સંસ્કૃતિ, ઇતિહાસ અને બહારના પ્રભાવો, પછી તે ધાર્મિક હોય, સામાજિક હોય કે પશ્ચિમી, આ બધા વચ્ચેની સતત આપ લે એક સંવાદનું પરિણામ છે. અપભ્રંશના સમયથી શરૂ થયેલી આ સફરમાં અનેક પ્રવાહો ભળ્યા છે અને એણે સાહિત્યને સતત સમૃદ્ધ બનાવ્યું છે.
બરાબર, આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો શું ગણાવી શકાય?
બીજું, અને આ બહુ મહત્વનું છે, કે સાહિત્ય હંમેશા પોતાના સમયનો અરીસો રહ્યું છે, સમાજનું પ્રતિબિંબ રહ્યું છે. નરસિંહ મીરાની ભક્તિ હોય, નર્મદનો સુધારાનો જુસ્સો હોય, ગોવર્ધન રામની જીવન વિશેની શોધ હોય, ગાંધીજીના સત્યના પ્રયોગો હોય, કે પછી આધુનિક કવિઓની પેલી હતાશા અને વ્યંગ, આ બધું જ જે તે સમયના સમાજના વિચારો, મૂલ્યો, આશાઓ અને સંઘર્ષોને પ્રતિબિંબિત કરે છે. સાહિત્યમાંથી આપણને સમાજ સમજાય છે.
સાચી વાત, સાહિત્ય એ સમાજનું દર્પણ છે. અને ત્રીજી મહત્વની વાત.
ત્રીજું, ગુજરાતી સાહિત્ય માત્ર વિષયવસ્તુમાં જ નહીં પણ એના સ્વરૂપોમાં પણ સતત વિકસતું રહ્યું છે, સતત પ્રયોગો થયા છે. મધ્યકાળના રાસ, આખ્યાન, ફાગુ, પદથી લઈને આધુનિક યુગની નવલકથા, ટૂંકી વાર્તા, સોનેટ, ગઝલ, અછાંદસ કવિતા, નિબંધ સુધી, આ બધા વિવિધ સ્વરૂપોનો વિકાસ શું બતાવે છે? એ ગુજરાતી ભાષાની અભિવ્યક્તિની ક્ષમતા અને તેના સર્જકોની પ્રયોગશીલતા દર્શાવે છે.
ખૂબ સરસ તારણો. હવે આ બધી ચર્ચા સાંભળ્યા પછી ભવિષ્ય માટે કોઈ વિચાર, કોઈ પ્રશ્ન મનમાં આવે છે, કંઈક જે શ્રોતાઓ વિચારી શકે?
ચોક્કસ. એક મોટો પ્રશ્ન મનમાં આવે છે. આજે આપણે ડિજિટલ યુગમાં જીવી રહ્યા છીએ. માહિતીનો ધોધ વહી રહ્યો છે બધી બાજુથી. લોકોનું ધ્યાન, જેને અટેન્શન સ્પેન કહીએ, એ ટૂંકા ગાળાનું થતું જાય છે, અને અભિવ્યક્તિના માધ્યમો પણ સતત બદલાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા, બ્લોગ્સ, વિડીયો,
હા, બધું બહુ ઝડપથી બદલાઈ રહ્યું છે.
બરાબર. તો આ સંજોગોમાં એક પ્રશ્ન ઊભો થાય છે, શું ગુજરાતી સાહિત્ય પોતાની આગવી ઓળખ, પોતાની ભાષાની જે તાકાત છે, વિચારનું ઊંડાણ અને જે સાંસ્કૃતિક મૂલ્યો છે, એ જાળવી રાખી શકશે? અને ભવિષ્યના લેખકો, આવતીકાલના સર્જકો આ સદીઓ જૂના સમૃદ્ધ વારસાને કઈ રીતે આગળ ધપાવશે? કઈ નવી દિશાઓ ખોલશે? શું નવા સ્વરૂપો આવશે? આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે.
ખરેખર બહુ મહત્વનો પ્રશ્ન છે, અને ગુજરાતી સાહિત્યની આ ઉદ્ભવથી વિકાસ સુધીની સફર જાણવી ખૂબ ખૂબ રસપ્રદ રહી. આશા છે કે આ ચર્ચાથી શ્રોતાઓને આપણા સમૃદ્ધ સાહિત્યિક વારસાની એક ઝલક મળી હશે અને કદાચ તેમાં વધુ ઊંડા ઉતરવાની પ્રેરણા પણ મળી હશે.
હા, એવી આશા રાખીએ.
યાદ અપાવી દઈએ કે આ વિશ્લેષણ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. ફરી મળીશું.